તારીખ 9/4/1987 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 61
આત્મલક્ષી વાતથી પર બહારના વ્યવહારથી જોઈએ તો વિદ્યમાન જ્ઞાની હોય એના પ્રત્યે જેટલો ભક્તિ બહુમાન વિશેષ એટલી યોગ્યતા વિશેષ થાય છે. કેમ કે યોગ્યતામાં તો દર્શનનું નડે છે. જેટલો દર્શનનું નડે છે એટલી યોગ્યતા હીણી છે. દર્શનમો જેટલો તીવ્ર છે એટલો દર્શનમોનો અનુભાગ જેટલો કપાય રસમંદ પડે એટલો યોગ્યતા વિશેષ છે. એક સોગાની જીતની વાત કરી છે, અહીંથી વાત લીધી છે કે પોતાના જે શુદ્ધ આત્મા છે, પોતાનું જે ત્રિકાળી સ્વરૂપ છે, એના આશ્રયમાં તો એક સમયની પર્યાય છે, એની ભક્તિનો નિષેધ છે. શુદ્ધ પર્યાય મુનિદશાની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, એની મહિમા એ એની ભક્તિ છે. પણ પૂર્ણ સ્વરૂપ પાસે તો એની ભક્તિ નથી, એવી સ્વરૂપ ભક્તિ હોવી જોઈએ. એટલે આશ્રય હોવો જોઈએ. એટલે ત્રિકાળીની જે ભક્તિ છે એમાં શુદ્ધ પર્યાયની ભક્તિનો નિશ્ચય ભક્તિ, તેને શુદ્ધ પર્યાયને શું કહેવાય છે બીજી ભાષામાં? નિશ્ચય ભક્તિ કહેવાય છે આત્માને. નિશ્ચય ભક્તિનો નિષેધ છે. ત્રિકાળી શુદ્ધાત્મા નિશ્ચય ભક્તિનો નિષેધ કરે છે. નિશ્ચય ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. અને વ્યવહાર ભક્તિ એ બહારમાં જગતના પદાર્થો તરફની જે ભક્તિ છે એનો નિષેધ કરે છે. શું લીધું? અહીંયા ત્રીજો બોલ લાગુ પડે છે આપણે, કે જે વ્યવહાર ભક્તિ છે એ બહારમાં જે પરપદાર્થ પ્રત્યેની ભક્તિ એટલે બહુમાન છે એનો નિષેધ કરી નાખે છે. જો યથાર્થ દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનું બહુમાન આવે તો એને બહારના પદાર્થોનું બહુમાન જાય, ભક્તિ જાય. એનું બહુમાન આવે તો એથી આગળ વધીને નિજ સ્વરૂપની ભક્તિમાં આવે. નિજ સ્વરૂપની ભક્તિમાં આવે, નિજ સત્ની ભક્તિમાં આવે એટલે બધું યથા યોગ્ય સ્થાને પર્યાય ગોઠવાઈ જાય છે. અથવા સ્વરૂપ આશ્રિત પરિણામ તે યથાસ્થાન રૂપ પરિણામ છે. યોગ્યતા રોકાવાના કારણો જાણે, એનાથી દૂર રહે જાણીને તો પણ યોગ્યતા કેળવાય છે. શ્રીમદજીએ 254 નંબરના પત્રમાં લીધું કે સ્વરૂપનો અનિશ્ચય એ યોગ્યતા રોકાવાનું કારણ છે. અને સ્વરૂપનો અનિશ્ચય ક્યારે થાય છે? કે દર્શન મોહ, તીવ્ર દર્શન મોહમાં જે વર્તે તો એને સ્વરૂપનો નિશ્ચય નથી થતો. બીજું કે બાહ્ય પદાર્થમાં સુખ બુદ્ધિ, અલ્પ પણ સુખેચ્છા, અન્ય પદાર્થને વિશે અલ્પ પણ સુખેચ્છા. હવે કોઈ એમ કે અલ્પ સુખેચ્છાનો કેમ નિષેધ કરવામાં આવે છે? જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી અલ્પ રાગ રહે છે, અને અલ્પ સુખે છે એ પણ અલ્પ રાગ છે, તો એનો કેમ નિષેધ કર્યો? કે અહીંયા અભિપ્રાયનો નિષેધ છે, કે અભિપ્રાયમાં તો અલ્પ સુખ પણ ક્યાંય નથી, કોઈ પદાર્થને વિશે જરા પણ સુખ નથી, અભિપ્રાયમાં તો એનો પૂરેપૂરો નિષેધ હોવો જોઈએ, શ્રદ્ધામાં એનો પૂરેપૂરો નિષેધ હોવો જોઈએ. પૂજી બેન શ્રી એમ કહે છે કે 9 કોટીએ એવું બોલે છે, 9 કોટીએ નિષેધ, શ્રદ્ધામાં તો 9 કોટીએ નિષેધ હોય, પછી રાગ આવે તો એ રાગનો નિષેધ થયા જ્ઞાન અર્ગે, પછી સાતા અસાતાને વિશે અલ્પ રાગ દ્વેષ થાય તો એનો નિષેધ થાય. પણ મૂળથી તો અભિપ્રાય તો તદ્દન છોડી નાખવો જોઈએ, 9 કોટી અભિપ્રાયમાં તો એનો નિષેધ આવવો જોઈએ કે કોઈ પણ પદાર્થને વિશે સુખ નથી. એટલે ત્યાં એમણે એ વાત લીધી છે કે મુમુક્ષુ જીવને પણ જો બાહ્ય સાતામાં સુખેચ્છા રહ્યા કરે અને હું પરમાનંદ સ્વરૂપ છું, પરિપૂર્ણ આનંદ સ્વરૂપ હું છું, એ વસ્તુને એની દ્રઢતા ન રહે તો એની યોગ્યતા રોકાઈ જાય છે. ત્રણ કારણ દીધા છે, સ્વરૂપ નિશ્ચય, ત્રીજું બનતા સુધી સત્પુરુષનું દીધું છે. પરમ વિનયની ઓછાય પરમ વિનયની ઓછપ, વિનય છે ખરો પણ પરમ વિનય નથી, એમાં ઓછાપણું છે, આ યોગ્યતાને રોકવાનું કારણ છે, રોકાવાનું કારણ છે. મુમુક્ષુની ભૂમિકામાં આ એક બહુ મહત્વનો દોષ છે, ભારી દોષ છે. આ વિષયમાં થોડો હમણાં વિવાદ ચાલે છે આપણા મુમુક્ષુ સમાજમાં, પત્ર વ્યવહાર પણ ચાલે છે, અમારે અષ્ટપાઉડનો આધાર આપ્યો છે સામેથી, ત્યાં એવી વાત લીધી છે, કોઈ સીતાંબરનું પ્રકરણ ચાલ્યું છે, પછી એવી ગાથા લીધી છે કે મુનિરાજને તો એમ કે નમસ્કાર વંદન ભક્તિ પરમ વિનય કરાય, રિહંદ ભગવાનની પરમ વિનય ભક્તિ કરાય, પણ ક્ષુલ્લક અને ક્ષુલ્લકથી ગ્રસ્ત દશા થઈ ગઈ ને પંચમ ગુણ સ્થાન, ઉત્કૃષ્ટ ગ્રસ્ત છે, ઉત્કૃષ્ટ શ્રાવક છે, ક્ષુલ્લક ઇલ્લકથી માંડીને સમ્યક દ્રષ્ટિ પર્યંતને ભક્તિ કે એવી જાતનો વિશેષ બહારમાં આચરણ ન કરવું જોઈએ, એટલો બધો વધારે પડતો વિનય ન થવો જોઈએ, એ સંબંધમાં ચાલે છે. હા, અષ્ટપાળ એને ઈચ્છાકાર, ઈચ્છામી એવો શબ્દ વાપર્યો છે, ઓલાપણે વંદન નમસ્કાર એવો શબ્દ વાપર્યો છે, એમ કે ઈચ્છાકાર, હા ઈચ્છામી એવો ભાવ રહેવો જોઈએ, એ આધાર સહિત વાત છે, આગમ વચન છે, કુંદાચાર્યનું આગમ વચન છે અને એ બધાએ માન્ય કરવું. ત્યાં આગળ પ્રકરણ ચાલ્યું છે શ્વેતાંબરનો, દાર્શનિક ગ્રંથ છે આખો, અષ્ટપાઉડ છે ભગવાન કુંદાચાર્યનો, શ્વેતાંબરની સામે લખાયેલો ગ્રંથ છે, એટલે અનેક વાતો શ્વેતાંબરની સામે એમણે લીધી છે, કેમ કે વિકૃતિ આવી છે ને, એટલે કેમ કે ત્યાં તો સ્વવસ્ત્ર દશાને પણ સાધુ માનીને પૂજવાની વાત છે. તો અહીંયા એ પ્રકરણ કેમ લાગુ પડતું નથી, કે અહીંયા મુમુક્ષુને યોગ્યતા કેળવવાનો જ્યાં પ્રશ્ન ઊભો થાય છે અને અધ્યાત્મ દશામાં પ્રવેશ કરવા માટેની આ યોગ્યતાને ની તૈયારી વાળી વાત છે, તો ત્યાં તો પરમ વિનયની જો ઓછાઈ હોય તો એની યોગ્યતા રોકાઈ જાય છે. 254 નંબરના પત્રમાં ટુ ધી પોઈન્ટ આ વાતનું છે. તો કે આવી વાતો તો શ્રીમદજીના અનેક પત્રોમાં નીકળે છે. 526 નંબરના પત્રમાં નીકળે છે, 609 નંબરના પત્રમાં નીકળે છે, 751 નંબરના પત્રમાં ઘણી જગ્યાએ નીકળે છે. મુમુક્ષુને તો હાનિ ક્યાં થઈ જાય એ વાત તો એને પોતાની હિત બુદ્ધિ સમજી લેવી જોઈએ. ત્યાં એ જાતનું આચરણ સ્થાપવું છે, એ જાતને આચરણની સ્થાપના કરવી છે. અનેક પ્રકારની સિદ્ધાંત તૂટવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એ કાળમાં એક સંક્રમણ કાળ છે આખો. અત્યારે જો કે સંક્રમણ કાળ છે, સત્પુરુષને વંદન નમસ્કાર ન કરાય, એને કોઈ પણ જાતનું એથી એવું વિશેષ બારમાં બહુમાન ન કરાય, એ જાતનું સામે સિદ્ધાંતો ઊભા થઈ ગયા છે. એક સંક્રમણ કાળ જ છે આવી. એવો સંક્રમણ કાળ એ વખતે કુનકુંદાચાર્ય દેવના વખતમાં શ્વેતાંબર પંથ નીકળવાની શરૂઆત થઈ. સંક્રમણ કાળની અંદર અપસિદ્ધાંતો ઊભા થવાની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે બધી વાતો ચાલે છે. કેમ કે એ વખતે તો મુનિઓ હતા, 2000 વર્ષ પહેલા તો અનેક મુનિઓ હતા, અત્યારે તો એક પણ મુનિ નથી. લાખો કાળ પાછળ જુદી સ્થિતિમાં આવીને ઊભો છે. શ્રીમદજીએ તો આત્મસિદ્ધિમાં જ એવું સ્થાપી દીધું. પોતે તો મુનિપણાની ભાવના ભાવી છે, એમાં તો બરાબર દિગંબર મુનિની વાત લીધી છે. પણ લોકોને તરવાનું નિમિત્ત તો એવા એ અત્યારે સંભવિત કોઈ પરિસ્થિતિ નથી કે એવા મુનિ ઉપસ્થિત છે કે હયાત છે. એટલે હિત થયા વિના ન રહે, ચૂકી ન જવાય, એટલા માટે એમણે સ્થાપ્યું કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોઈ, તે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોઈ. મુનિ અને ગુરુ બે શબ્દ વાપર્યા. શું કરવા કે અમે બીજા કુગુરુ ઊભા છે કે બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આ કુળગુરુ જે બધા ઊભા છે એમાં તો કોઈ આત્માર્થી નથી, એટલે ગુરુની કલ્પના છે ત્યાં તો, એમાં તો કોઈ આત્માર્થી નથી. માટે અત્યારે કોઈ જો તને આત્મજ્ઞાની મળે તો મુનિ અને ગુરુ જે કામ કરે એ તને આત્મજ્ઞાનના નિમિત્તભૂત કામ થઈ શકે એવું છે, રસ્તો બતાવી શકે એમ છે, સ્વરૂપને બતાવી શકે એમ છે, સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય બતાવી શકે એમ છે. તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ હું તે સાચા ગુરુ એમ હેતુપૂર્વક બધી વાતો સ્પષ્ટ કરે છે. સ્વરૂપ તો સ્પષ્ટ છે કે અન્ય પદાર્થ ને વિશે પોતાપણાની બુદ્ધિ થાય છે. એકત્વ બુદ્ધિ એ શુભાશુભ પરિણામ થાય છે. અને વર્તમાન જ્ઞાનાદિક સૂક્ષ્મ હોય તો એમાં પર્યાય બુદ્ધિ અહમપણું થાય છે. પર્યાય માત્રમાં એટલો ને એવો જ હું છું એવો જે ભાવ રહ્યા કરે છે, એ બધા દર્શન મોહના પ્રકાર છે. પછી તો તીવ્ર થાય ત્યારે ગ્રહિત મિથ્યાત્મા જેવું ચાલ્યું જાય છે. પરમાં રાગમાં અને એક સમયની પર્યાયમાં એકત્વ થાય છે એ દર્શનનું છે. જંગલમાં ભૂલો પડ્યો હોય અને ભૂખ તરસ, ભૂલો પડે એટલે ભૂખ તરસ પણ લાગી હોય, ક્યાંય પાણીની કે આહારની વ્યવસ્થા હોય નહીં, તો નજીકના શહેરને શોધવા માટે જંગલી જેવા માણસ સામે મળે તો એને પૂછે કે ભાઈ કઈ બાજુ ચાલુ તો મને શહેર આવશે, કે હું શહેરથી દૂર તો નથી જતો ને, કઈ બાજુ ચાલુ તો મને મળશે. તો ત્યાં એને કોણ મને બતાવનાર છે, એ કેવો છે, મેલો ઘેલો છે, અભણ છે, બુદ્ધિ ઓછી છે, કાંઈ જતો નથી, એને એટલો ખ્યાલ છે કે મારું પ્રયોજન શહેર શોધવાનું છે ને આને ખબર હોવી જોઈએ. આ બાજુ રહે છે તો એને ખબર હોવી જોઈએ કે આ દિશાની અંદર કોઈ શહેર નજીક આવશે. એના પ્રયોજનથી એને મતલબ છે, બાકીની કોઈ વાતથી એને મતલબ નથી. એ આહાર શું કરે છે, ક્યાં રહે છે, કે બોલતા આવડે છે કે નહીં, અભણ છે કે બુદ્ધિવાળો છે, કે મેલો ઘેલો છે, કે જાત કે જાત છે, કાંઈ એને સંબંધ નથી. એમ અહીંયા પોતાના આત્માને ઓળખવો છે અને અનુભવ કરવો છે, એના માટે એને પ્રયોજનનો સવાલ છે. સામે યોગ્યતા ભલે જઘન્ય છે પણ છતાં નિમિત્તભૂત થઈ શકે એટલી વાત ત્યાં છે. પણ એ ભૂખ તરસ લાગી હોય તો એ વાંધો ન પડે. આ જે વાંધો પડે છે એ બતાવે છે કે એ બાબુ પોતાના હિત સંબંધીને ભૂખ નથી લાગી, એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે હિતનો વિચાર હોય તો આ પ્રકારે વાત ન સામે આવે. આ તો શ્રીમદજીએ કહ્યું એમ નહીં, અનેક શાસ્ત્રોની અંદર એ વાત છે. બનારસીદાસ કહ્યું છે, પછી ગોમઠ સારમાં ને અહીંયા ધવલમાં જીન કહે છે, એની પાછળ હેતુ એ છે. સમયસારની 143 ગાથામાં પરમાત્મા શબ્દ વાપરે છે, પ્રત્યેક જ્યોતિ પરમાત્મા. જ્યાં પક્ષાંતિક્રાંતિનો અનુભવ થયો તો પોતાના સાક્ષાત પરમાત્માનો પરમાત્મા સ્વરૂપે અનુભવ કર્યો કે હું પરમાત્મા છું, એવો એને અનુભવ થયો તો એને કહ્યું કે પરમાત્મા થયા. ખબર છે કે અહીંયા પૂર્ણ દશા શું હોય એ ખબર છે, પણ જઘન્ય દશામાં અનુભવ તો એમ જ છે કે હું પરમાત્મા છું. એ તો અનુભવ જઘન્ય પણે છે, અનુભવનો વિષય જઘન્ય નથી. ક્યાં અનુભવનો વિષય તો જે કેવળ જ્ઞાનમાં છે એ ચોથા દિવસમાં પ્રથમ એક જ સરખો છે. અનુભવ કરવાનો તારતમ્ય ભેદ છે. અનુભવ તો એમ જ છે કે હું પૂર્ણ પરમાત્મા છું, એમાં કાંઈ ફરક નથી. એટલે એમ કહી દીધું કે પરમાત્મા થયો. હા, નિયમસારમાં 72મો કળશ લીધો ને, હું સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિને હું નમસ્કાર કરું છું. સારા સાર નો વિચાર કરવા વાળી સુંદર બુદ્ધિ, સારા સાર નો વિચાર કરવાનો ત્યાં વિવેક ઉજવે છે.
નમસ્કાર
કોણ કરે? હા, એમ લીધું. કોઈ મુનિ કઈ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કરે, પણ છતાં અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો, એ અભિપ્રાય નો વિષય છે, એ વંદન કરવાને લાયક છે. દશાને ધર્મને વંદન કરે, ધર્મને વંદન કરે છે. સંસ્કૃતમાં લખેલું છે, બધા બધા શબ્દો વાપર્યા છે મૂળમાં, કેમ કે કોઈ બીજો અંદર થી વિવાદ ઉભો ન કરે કે આ શબ્દો વાપર્યો છે અને આ શબ્દ કેમ નથી વાપર્યો, તો એમને બધા શબ્દો સમજણે છે. મંડિતવ્ય, પૂજિતવ્ય, દાર્શનિક વાત જુદી છે, અધ્યાત્મ ની વાત જુદી છે. જ્યાં અપેક્ષા જુદી હોય ત્યાં એકબીજામાં કેવી રીતે એને સાંકળી શકાય? નહીતર તો બે માંથી એક વાત ને ખોટી કહેવી પડે, એવું નથી. પછી બાકી જે પરિસ્થિતિ રહી એને એને અલ્પ બતાવી છે. ગણિત માં તો એમ ગણાય કે હજી તો ચાર થી તે ચૌદ ગુણ સ્થાનમાં, અગિયાર ગુણ, ચોથું પહેલું હાથમાં આવ્યું એટલે દસ બાકી રહ્યા ચડવાના, દસ બાકી રહ્યા. તો દસ બાકી રહ્યા તો અલ્પ કેમ કયો છો? પહેલું જ આવ્યું ત્યાં તો હજી ઘણું બાકી છે એમ લ્યો. આમ ગણિત થી એમ ગણાય તો કે ગણિત નો વિષય નથી, અધ્યાત્મ થી એમ કહેવાય છે કે અલ્પ બાકી રહ્યું છે. કેમ કે આપોઆપ જ આગળ વધતો જાય છે, બહુ મોટું કામ કર્યું છે એટલા માટે કે બાકીના જે દર્શનો અને અનંતનું મંદિરના સિવાયના બાકીના જે ભાવો છે એ જીતવા સહેલા છે, માટે એને અલ્પ કહી દીધા. અને એ નિયમથી હણાઈ જશે. આ આ રાજાને મારવો જ મુશ્કેલ હતી, પછી સૈન્યને તો આપોઆપ તાબે થાય છે, એના જેવી વાત છે. એટલે સૈન્ય ઘણું છે તોય તેને અલ્પ બતાવવામાં આવે છે રાજાને માર્યા પછી. અનંત સંસાર નો નાશ કર્યો ને, તો ઈ ગણિત ઈ બાજુ થી લ્યો તો અલ્પ સંસાર રહ્યો છે, માટે એને અલ્પ કસાઈ રહ્યો છે એમ કહ્યું. અનંત સંસાર નો નાશ થયો તો પછી અલ્પ રહ્યો કે નહીં સંસાર, માટે એમ કહ્યું કે એને અલ્પ કાર્ય કરવાનું બાકી રહ્યું છે. કેમ કે અનંત સંસાર તો નાશ થયો છે, એ ગણિત એ ગણિત એ રીતે ગણિત થી પણ બરાબર બેસે છે. યોગ્યતા રોકાવાનું કારણ શું? અમુક સુજીવ ને કે પરમ વિનય, ત્યાં એમ લખ્યું છે, સત્પુરુષ છે તે પરમાત્મા છે, પરમાત્મા બુદ્ધિ આવતી નથી સત્પુરુષમાં, માટે યોગ્યતા રોકાઈ જાય. બહુ સ્પષ્ટ લખ્યું છે. વાત કરી છે પછી એ ત્રણ કારણમાં આ કારણને મહત્વ આપ્યું છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. ઠીક, ધર્મ કયો છે એમનો કહ્યું, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, પરમ વિનય સૂચવે છે, દીનપણું સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. આ ભીંજાયેલું જે હૃદય છે, કાલે પ્રશ્ન ચાલ્યા, અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવૃત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. આ મોટો પ્રતિબંધ છે જીવની યોગ્યતાનો. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણને હાનિ કરવી, પરમ દૈન્યત્વ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિનો અભાવ છે તો એની હાનિ કરવી, તો તને સ્વરૂપ નિશ્ચય પણ થશે અને અલ્પ પણ સુખેચ્છા જે છે એ નહીં રહે. શું? આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એટલે જગતના કોઈ પણ પદાર્થની વિશે અલ્પ પણ સુખેચ્છા એ જવા માટે, અને સ્વરૂપ નિશ્ચય થવા, પદાર્થનો બોધ નિશ્ચય થવા માટે આ ક્ષતિ છે. બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના યોગે તેના લૌકિક તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, મહાત્માના યોગે તેની અંતરંગ પરિણતિ અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, ત્યાં સુધી ઓળખવું ન ઓળખાય તો ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. કેમ ઓળખાય? અમને તો ઓળખાતા નથી, તો કે પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આ વાત એમણે 254 માં લખી છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી આકુલતા મટે છે, નિશંકતા આવે છે, અને જેથી સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય થવાય છે, નિશંકતા ઉત્પન્ન થાય છે, અને તે યોગ્ય છે. આમાં અમે ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. આ વાત લખવામાં અમે શાસ્ત્રની ગૂઢ વાત પ્રતિપાદન કરી દીધી છે. આવી વાત સ્પષ્ટ લખતા જાય છે કે આ રહસ્યભૂત વિષય છે થોડો, કેમ કે ત્યાં છે ને દર્શન મોક્ષ અપાય છે. યોગ્યતા વધવાનું કારણ એ છે, ત્યાં પ્રગટ સતનું જે બહુમાન છે એ નિજ સતની નજીક લાવવા માટે યોગ્યતાનું કારણ થાય છે, અને એનો પ્રતિબંધક જે દર્શનનું છે એનો રસ ત્યાં કપાય છે. એનું સીધું ગણિત છે. નેત્રો એટલે યોગ્યતા, અહીંયા મુમુક્ષુના નેત્રો એટલે એની સમજણ. એ બસ એમાં આ છે, પોતાનું હિત કરવા માટેની જે તીવ્રતા છે મુમુક્ષુતા આવી છે, અને સત પ્રત્યેનું જે બહુમાન છે પરમ વિનય છે એને ઓળખાણ કરાવે છે.
પંડિત
ખરી વાત છે. પંડિત એમ આવું છે કે ભણતર ની પદ્ધતિ છે, બહુ ચોખ્ખી વાત છે,
ચોકી જવું
જોઈએ, ચોટ મારે એવી વાતો છે. ગણતરી ન કરવી એના જેવી વાત છે. મેરે લીએ તો તીર્થંકર છે, અનંત તીર્થ અનંત તીર્થંકરો છે ભાઈ અધિક, કેમ કે અનંત તીર્થંકર ના સમુસરણ માં પોતે પરિભ્રમણ કરતા કરતા જઈ આવ્યા, છતાં પરિભ્રમણ મટાડવાનું કારણ ઉભું ન કર્યું. અહીંયા આનંદ સંસાર તોડ્યો, એ તો બહુ જાગૃતિમાં આવ્યા છે. એક જગ્યાએ લખ્યું છે કે નિંદ્રા કોને આવે, કે વિકલ્પોનો બહુ થાક લાગે અને ઘણી નિંદ્રા આવે. મુનિરાજને તો વિકલ્પ ઘટી ગયા છે તો નિંદ્રા ઘટી ગઈ છે. પછી પોતાની અંગત વાત લખી છે, કહેતા હતા લખી છે બીજા, પણ એ કહેતા હતા મને પણ નિંદ્રા ઘટી ગઈ છે, એટલે શું છું ત્યારે બે કલાક સુધી તો નિંદ્રા આવતી નથી, પછી અંદરમાં સ્વરૂપ પ્રત્યે અધિકાય વાળું વલણ ચાલુ એવું રહે છે જાગૃતિ વાળું, કે બે કલાક તો ઊંઘ આવતી નથી, પછી થોડી ઊંઘ આવે તો એમ થાય, પછી જાગી જવાય તો એમ થાય કે અરે ઊંઘ આવી ગઈ આ શું, એટલે જાણે ઊંઘું જ નથી પોતાને. તો લોકોને ઊંઘ ન આવે તો બેચેની થાય અને માંદા પડે, એને એમ થાય કે આ ઊંઘ આવી ગઈ બોલી, જાગૃતિ કેટલી છે. જેને એને એકદમ મુનિ દશામાં આવવું હોય ને એવી તૈયારી કરે છે. આયુષ તો એ તો છલંગ મારે એવા હતા, ભાવલિંગીમાં આવી જાય એવા એવા જબરદસ્ત એવી વાતો લખી છે. વિકલ્પ ને એવી થકાણ લાગતી નથી તો ઊંઘ નથી આવતી, એટલે ઊંઘ નથી આવતી તો અમારું કામ બરાબર કરીએ છીએ. એ તો કોઈ વાર શું છે કે જો શરૂઆતમાં સુઈ ગયા હોય તો રાત અડધી રાતે જાગી જતા, કેમ કે એમ થાય અરે ઊંઘ આવી ગઈ, જો જાગી જાય તો બેસી જાય ધ્યાનમાં, બે ચાર પાંચ કલાક સુધી રાત્રે ધ્યાન લગાવી દે, પછી ક્યારે ઉઠે એનો કઈ મેલ નહીં. 12 વાગે 1 વાગે બેઠા હોય તો હવાર પડે, 3 વાગે બેઠા હોય તો હવાર પડે, એનો કઈ મેલ નહીં. એ બહુ અત્યંત જાગૃતિ માં અત્યંત પુરુષાર્થ માં વર્તતા હતા. હા, એ તીવ્ર દર્શન મોહનો પ્રકાર છે, અત્યંત દર્શન મોહનો પ્રકાર છે.
પ્રયોગમાં
જ્ઞાન સ્વયં પોતાનું અવલોકન કરે, અવલોકન કરે, અવલોકન કરવામાં શું છે કે દ્રષ્ટિકોણ એ છે કે પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવું છે. એટલે પોતાની અવલોકન કરતા પોતાની હયાતી એમાં પકડે છે. એ હયાતી પકડવી એ અસ્તિત્વનું ગ્રહણ કહો કે એ સ્વભાવનો આશ્રય કહો, બે એક જ વાત છે. એ તો નિશ્ચય થાય એટલે નજરાય છે, પછી એનું લક્ષ છૂટતું નથી એટલે નજરાય છે. કાઠિયાવાડી ભાષા છે, નજરાય છે, નજરબંધી કરી હોય નજરાય કરી. વિચારમાં આત્માને પકડવાની શક્તિ નથી, અનુભવ કરવાની શક્તિ નથી. અનુભવ કરવા માટે તો એને પ્રત્યક્ષ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રયત્નોની શરૂઆત એ અવલોકન છે. અવલોકન એક પ્રયત્નનું અંગ છે. પોતાના ભાવો બધા અવલોકનમાં આવે છે, અને વારંવાર અવલોકનમાં આવતા ભાવોનો પરિચય થાય છે, અને પરિચય એની જાતને ઓળખવા માટેનું એક સાધન છે. કોઈ પણ ને ઓળખવા માટે શું કરવું, ચાહે સોનમ પરખવું હોય કે ચાહે કોઈ માણસની ઓળખાણ કરવી હોય તો એનો પરિચય રાખવો પડે. હીરો પરખવો હોય, હીરો ઓળખવો હોય તો પરિચય જ કરવો પડે. તો અહીંયા જ્ઞાન અને રાગ બે વિરુદ્ધ જાતિના સ્વભાવ અને વિભાવ જાતિના ભાવો છે. એની જાતિ ભેદ જો ઓળખાય કે આ સ્વભાવ જાતિ છે, આ વિભાવ જાતિ છે, તો અનાદિથી વિભાવમાં સ્વભાવનો વિભ્રમ છે, અને જેને લઈને એ સ્વભાવમાં વિભાવનો વિભ્રમ હોવાથી વિભાવને જ સાધતો રહ્યો છે, અને વિભાવને સાધવામાં જ લાગી રહ્યો છે, એનો ઉલટો પ્રકાર છૂટી જાય કે આ તો વિભાવ જાતિનો છે, આ સ્વભાવ જાતિ છે. એમ પરિચયથી ઓળખાણ થાય બંને જાત, બંનેની ઓળખાણ સાપેક્ષ જ છે. વિભાવ ઓળખાય તો સ્વભાવ ઓળખાય, સ્વભાવ ઓળખાય તો વિભાવ ઓળખાય, અપેક્ષિત છે. બંનેની જાતિ ઓળખવી પડશે. ઓળખાણ કર્યા વગર તો સ્વરૂપ નિશ્ચય નહીં થાય. સ્વરૂપ નિશ્ચય નહીં થાય ત્યાં સુધી દિશા બદલાશે નહીં. દિશા નહીં બદલાય ત્યાં સુધી અંતર્મુખ થઈને અનુભવ થવાનો પ્રશ્ન રહેતો નથી. પણ આવી પરમ હિતની વાત સાંભળતા જે ચોંટ લાગવી જોઈએ એ ચોંટ ન લાગે ત્યાં સુધી યોગ્યતાની ખામી હોય છે. આ યોગ્યતા કોણ, પાત્રતા કોણ, એ આટલો ઓછામાં ઓછો માગે છે. આવી અનંતકાળમાં નહીં થયેલા એવા પરમ હિતની વાત મળી ગઈ તો પછી આ વાતના પ્રયત્ન માટે હું અત્યારથી કેમ ન લાગી જાઉં? ચારસો ને 439 નંબરનો દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો એક બોલ છે, એમાં એક સંકેત છે એવો કે સાંભળતા એવી ચોંટ લાગે કે આગલા બોલમાં એ વાત આવી છે પણ એનું અનુસંધાન છે કે સાંભળતા ચોંટ લાગવી તે પાત્રતાનું લક્ષણ છે અને સાંભળતા ચોંટ લાગે તો પ્રયાસ કરવા માટે જીવ તરત જ કાર્યાન પોતાનું કામ શરૂ કરી દે પ્રયત્નનો. જો ચોંટ લાગી અને પ્રયત્ન ચાલુ ન કરે તો એને જે સાંભળ્યું છે એ સાંભળવા માટેનો અભિપ્રાય બંધાઈ જાય કે હું એને સાંભળ્યા જ કરું, આ સતની વાત છે, પરમ સતની વાત છે, હિતની વાત છે, બસ એને સાંભળ્યા કરું, એને સાંભળ્યા કરું. આ અભિપ્રાયની બહુ મોટી ભૂલ છે સાંભળવા વાળા માટે. એમાંથી એવો અર્થઘટન નીકળે છે. એમની ભાષામાં તો બીજી રીતે વાત લખી છે કે શૂન્ય કા અભિપ્રાય રહેના હું તો વ્યવહાર શ્રદ્ધા બી નહીં હૈ, ઉનકો તો વ્યવહાર શ્રદ્ધા બી નહીં હૈ, એમ કરીને વાત લખી છે. સુનતે હિ પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ, આટલી ટૂંકી વાત લખી છે. પણ એનો એમાં ગંભીરતા છે વિષયની કે જે સાંભળવા માટે આવે છે અને જેને આ સાંભળવું ગમે છે અને જે વારંવાર આ સતની વાત સાંભળે છે એને એમ કહે છે કે કંઈક તને અભિપ્રાય નથી થઈ ગયો ને, તપાસી લેજે કે સાંભળવાનો અભિપ્રાય નથી થઈ ગયો ને. જો સાંભળવાનો અભિપ્રાય થઈ ગયો છે અને તું સાંભળ્યા જ કરે છો, કોઈ દિપત તો નહીં થાય, ગમે એટલું સાંભળીશ તો કેમ કે વિધિની જ ભૂલ થઈ ગઈ, તારા અભિપ્રાયમાં એમ થઈ ગયું હું સાંભળ્યા કરું, હું સાંભળ્યા કરું, હું સાંભળ્યા. આ વિધિની ભૂલ છે. સાંભળીને પ્રયાસ પ્રયત્નમાં લાગવું જોઈએ. આ વાત ઉપર એમનું બહુ વજન છે, બહુ ગંભીર વાત લખી છે. એક બોલ જે આવે છે વચનામૃતમાં કે વિતરાગનો ઉપદેશ તો અસી ધારા સમાન છે, એ આ વાત છે કે સાંભળનારને માત્ર સાંભળવાના સ્થાનમાં રહેવા દે નહીં એવી બીજી વાત છે એમ સંભળાવે છે. સાથે સાથે એક એવી વાત સંભળાવે છે કે સાંભળતો ન રહે પ્રયાસમાં લાગી જાય અને પ્રયાસમાં ન લાગે અને સાંભળતો રહે તો એને સાંભળનાર તરીકે મંજૂર કરતા નથી. તારે અભિપ્રાયમાં ભૂલ છે, નહીં પામતો, પામી નહીં શકે, ઉલટી વિધિ થઈ જાય છે. ઉપવાસ કરનાર એને સાધન માને છે તો એની સાધનમાં ભૂલ આપણે કહીએ છીએ. અહીંયા કહે છે કે તું સાંભળવાને સાધન માની લીધું છે, તારી સાધનમાં ભૂલ છે, બે ભૂલમાં કઈ ખાસ ફરક નથી. આવી વાત છે. પ્રયત્ન માટે ન ઉપડતો હોય તો ઉપાડી મૂકે એવી વાત છે. સમ્યક દ્રષ્ટિઓએ બીજા સમ્યક દ્રષ્ટિઓને વંદન કર્યા છે એની પાછળ તો એક બીજો રહસ્ય પણ છે કે જેઓ સમ્યક દ્રષ્ટિ થયા છે એને તો સ્વરૂપ સન્મુખ થઈને કેટલા પુરુષાર્થથી એ દશાને પ્રાપ્ત કરે છે એનો અનુભવ વર્તે છે. અને તેથી એવું કોઈ પ્રચંડ પરાક્રમ કરનાર બીજા જીવને જોવે છે ત્યારે એને વંદન કરવાનું માટે ધન્યવાદ છે, એના માટે નમન છે, એને વંદન છે. એ જે નમી પડે છે એના કેવી રીતે કેટલાક કેટલું જોર કરીને આખા જગતને કેવી રીતે એને એનાથી દૂર થઈ ગયો, જગત ઈષ્ટ નહીં આત્મથી, આખા આત્મા આખા જગતથી પોતાનો આત્મા એને ઈષ્ટ કેવી રીતે કર્યો, આત્મહિત ઈષ્ટ કરીને કેટલો પુરુષાર્થ એને દિશા બદલી, એ દિશામાં આગળ વધવામાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો, એ બધો વિષય એને અનુભવ ગમ્ય હોવાથી એનું હૃદય ગમે છે. કરે કર જોડી બનારસે વંદન જે કર્યું એની પાછળ એ કારણ છે. બહુમાન કરવાની પાછળ એને શું કામ કર્યું છે, કેવી રીતે કર્યું છે, જેને શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયમાં આખા સિદ્ધપદને ઝીલ્યું છે. એમ આપણે ભગવાનને માથે લઈને જઈએ છીએ, વિધિ કરીએ ત્યારે ભગવાનને માથે લઈએ છીએ, મસ્તક ઉપર શ્રદ્ધા જ્ઞાનના મસ્તક ઉપર સિદ્ધપદને ધારણ કરીને રાખ્યું છે. એ બધું એનો અંતરંગ વિષય જે છે એ આ વિષયના એમની સામે અંતરંગ વિષયનું જેને જ્ઞાન હોય એની સામે કોઈ તર્ક ને કોઈ દલીલ ઉભી રહી શકે એવો અવકાશ નથી, જગ્યા નથી. એ આ વિષયનું હાર દે છે. પછી તો શું છે કે એક દર્શન મહાવેશ એવી ચીજ છે કે અનેક પ્રકારના તર્ક કુતર્ક એમાંથી ઉભા થઈ જાય છે. એ તો કોઈ કોઈ બદલતું નથી, કોઈના કહેવાથી તો કોઈ બદલે, પોતાની હિત બુદ્ધિથી બદલે તો બદલે. દ્રવગુણ પર્યાયથી ચેતન અને જળ ઉદગળ પદાર્થ જુદા જુદા છે, છતાં જીવ અશુદ્ધ ઉપયોગે પરિણમે એટલે એને કર્મનો સંયોગ થાય, કર્મના ફળમાં દેહાદીનો સંયોગ થાય. દેહ સહિત એક પર્યાય છે આ મનુષ્યની કે દેવની કે તિર્યંશની કોઈ ચારે ગતિની પર્યાયમાં, તો એમાં સંજોગ એવો થાય છે કે જાણે આયુષના આદિથી આયુષના અંત સુધી દેહ અને આત્માનું અભિન્ન અસ્તિત્વ દેખાય છે. સંયોગની દ્રષ્ટિએ એનું ભિન્ન અસ્તિત્વ નથી દેખાતું, સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં આવે તો અભિન્ન અસ્તિત્વ દેખાય છે કે જ્યાં દેહ જાય ત્યાં આત્મા જાય, આત્મા જાય ત્યાં દેહ જાય છે, તે હારે નારે રહે છે. એને દેહના ફેરફારોથી એને સાતા સાતા લાગે છે, અથવા એક માણસને ગભરાટ થાય તો એને એક ઝાડા ઉલટી થઈ જાય છે, ઝાડા પેશાબ થઈ જાય છે, ભય થાય ત્યાં પેશાબ થઈ જાય, ઝાડો થઈ જાય, ઉલટી થઈ જાય છે. ભિન્ન ભિન્ન અસ્તિત્વ, પણ અભિન્ન અસ્તિત્વ હોય એવી ક્રિયાઓ જોવામાં આવે છે. માણસને પાણી ન મળે તો એ બેભાન થઈ જાય, બેભાન થાય તો એનું જ્ઞાન ઉભરાઈ જાય. અહીંયા પાણી તૃષા તો પાણી તો જળના પરમાણુ છે, પણ પાણી ન મળે તો એટલી તૃષા તૃષા તીવ્ર તૃષામાં શાન ભાન ગુમાવી બેસે. તો એવા જેને સંયોગી પર્યાય કહેવામાં આવે છે એવી કેટલીક પરિસ્થિતિ સંસાર અવસ્થામાં ઉત્પન્ન થતી હોવાથી દર્શનનું કારણ બન્યું રહે છે. ભિન્ન અસ્તિત્વ નથી પકડી શકતો. ઉપયોગને સૂક્ષ્મ કરીને ધીરો કરીને પોતાના ભિન્ન અસ્તિત્વને ભિન્ન સત્તાને ગ્રહણ કરે એનો આશ્રય કરે તો છે ભિન્ન ભિન્ન છે એ ભિન્ન ભિન્ન જણાય. જે જળ છે એ ચેતન નથી, ચેતન છે એ જળ નથી. સંયોગ હોય તો પણ ચેતન જળ થાય ને જળ ચેતન થાય નહીં, પૂર્વ નહીં ને અંશે પણ નહીં. પૂરો તો થવાનો પ્રશ્ન નથી પણ અંશે પણ ન થાય. પણ કેટલીક પરિસ્થિતિ જે સંસાર અવસ્થામાં અનાદિથી નિર્માણ થયેલી છે, દેહ વગરનો ક્યારે છે નહીં, એક ને બીજી ગતિમાં દેહ ધારણ કર્યો છે, એના ભિન્ન અસ્તિત્વને જોવા દેતો નથી. એવી સંયોગી પર્યાયમાં પોતે વર્તે છે કે આયુષ ભોગવતા એને આહાર પાણી આ તે બધું લેવાનું વિના જ કરે છે, અને એ બધું આયુષ ભોગવતા જૂના કર્મ ભોગવતા એ પાછો નવા કર્મમાં બાંધી લે છે. જૂના ભોગવે છે નવા બાંધતો જાય છે, જૂના ભોગવે છે નવા બાંધ. નિશ્ચયથી જે જુદો છે એ નિશ્ચયનું ગ્રહણ ન કરે, અને ગ્રહણ કરીને એના પ્રયત્નથી પૂરેપૂરો પ્રયત્ન કરીને સર્વથા શુદ્ધ ઉપયોગ રૂપ ન રહે ત્યાં સુધી આ બધી પરિસ્થિતિ ચાલુ રહી જાય છે. એટલે આ એક જ ધંધો છે એમ પકડી લેવું પડે, પછી જે ફાયદો થવો હોય એટલો થાય પ્રયત્ન અનુસાર. બાકી બે ઘોડાની સવારી તો એક ઘોડા ઉપર બેસવા દે એમ નથી, અહીંથી જાય ને અહીંથી પડે ને અહીંથી પડે એના જેવું. સંસારના એક ઘોડાની સવારી અનાદિથી કરીને સંસારમાં રખડે છે, હવે બીજો ઘોડો તૈયાર થયો છે એને સવારી કરવી ન કરવી એટલું બધું કરો. એટલા માટે અનેક જાતના જ્ઞાનીઓના પરમાર્થ પ્રેરક વચનો પણ પ્રસિદ્ધ છે કે જો ભાઈ આ એક ભાવ તને અનંત ભાવ મટાડવા માટે મળ્યો છે એવું તને અંદરથી ભાસે તો તું એક જ કામમાં લાગી જઈશ. પણ એવું લાગે છે કે આનંદ ભાવ ટાળવા માટે આ એક ભાવ મળ્યો છે, તો તું કામ કરીશ. ટાઈમ થાય છે.